તારીખ 19/1/1990 શ્રી પ્રયોજન સિદ્ધિ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું હૈદરાબાદમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
પ્રયોજન સિદ્ધિ પાનું છઠ્ઠું, બીજો બોલ શરૂ કરવાનો છે કે વિતરાગી દેવ ગુરુ શાસ્ત્રને ઓગ સંજ્ઞાએ શ્રદ્ધા કર્તવ્ય નથી. કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા એટલે રાગી દેવની શ્રદ્ધા તો કરવા જેવી છે ને, પણ વિતરાગ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કુળ ધર્મને લઈને કે કોઈ પણ પૂર્વના પુણ્ય યોગને લઈને જ્યારે શ્રદ્ધા કરવાનો ધર્મબુદ્ધિનો એ વિષય થાય છે ત્યારે પ્રથમ ઓગ સંજ્ઞા એ થાય છે. કોઈને કોઈ એ વિષયની અંદર એને જોડે છે. કુળ ધર્મ હોય તો એને વડીલો જોડે છે, માતા પિતા વગેરે. કુળ ધર્મનો હોય તો કોઈના પણ કહેવાથી જ્યારે ન્યાયયુક્ત અને સંમત વાત લાગે કે દેવ તો આવા જ હોય, ગુરુ આવા હોય, શાસ્ત્ર આવા હોય, મોક્ષ માર્ગામાં હોય શકે, આ પ્રકારે હોય શકે, ત્યારે પ્રથમ તો જીવ ઓગ સંજ્ઞાએ જ શરૂઆત કરે છે. જ્ઞાની માટે કોઈ અજ્ઞાની છે તો પ્રથમ પહેલેથી જ સ્વરૂપ ઓળખતા હોય એવી પરિસ્થિતિ જીવની હોતી નથી કે દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષનું સ્વરૂપ પહેલેથી જ ઓળખતા હોય. પહેલાં તો એમ જ સ્વીકાર કરે છે જીવ કે આ વાત આ બરાબર લાગે છે અને આમાં વિશ્વાસ મૂકવા જેવું છે, આ વિશ્વસનીય છે એવું પોતાને લાગતા સ્વરૂપની ઓળખાણ વગર જે શ્રદ્ધા અથવા પૂજ્યભાવ થયો ત્યાં ઓગ સંજ્ઞાથી શરૂઆત થાય છે. ઓગ સંજ્ઞા એ ઉપાદેય નથી, ઓગ સંજ્ઞા કર્તવ્ય નથી, પણ છતાં કુદરતી પરિસ્થિતિ તો એ જ હોય છે કે પ્રથમ જીવનો પ્રવેશ ઓગ સંજ્ઞાએ થાય છે, પણ એ ઓગ સંજ્ઞામાં રહેવા યોગ્ય નથી, એ ઓગ સંજ્ઞામાં લાંબો સમય ન રહેવું જોઈએ એવું બહુ ઓછાને સમજણ આવે છે. એને તો એમ થાય છે કે હું માનતો થઈ ગયો, હું ક્યાં બીજાને માનું છું, હું દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષને માનું છું, એમ નથી. માનવા માનવામાં ફરક છે. ઓળખીને માનવું એક વાત છે, ઓળખ્યા વગર માનવું ઓગ સંજ્ઞા એ બીજી વાત છે. અહીંયા ઓળખાણ કહો કે ભાવભાષણ કહો, ક્યાં સુધી ઓગ સંજ્ઞા છે, મુમુક્ષુ જીવને વિતરાગ દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા હોય તો પણ ક્યાં સુધી ઓગ સંજ્ઞા છે, કે જ્યાં સુધી ભાવભાષણ ન થાય ત્યાં સુધી ઓગ સંજ્ઞા છે. એ એટલા માટે સ્પષ્ટ કરવા યોગ્ય છે કે આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, ગુરુદેવની કૃપાથી અનેક શાસ્ત્રોનો વિષય આપણી સામે છે, એટલે આપણે સંપ્રદાયના બીજા આપણા સિવાયના જીવો જૈન સંપ્રદાયમાં ગમે તે ફિરકામાં હોય તો એ બધા ઓગ સંજ્ઞાએ ચાલી રહ્યા છે એવું આપણે વિચારીએ છીએ કે ભાઈ જે ક્રિયાકાંડમાં પીડ્યા છે ઓક સંજ્ઞાએ, પૂજા ભક્તિમાં પીડ્યા છે ઓક સંજ્ઞાએ, શું તો એ અને બધે ક્રિયાકાંડને પૂજા ભક્તિ ચાલે છે. શાસ્ત્ર જ્ઞાન તત્વજ્ઞાનનો વિષય તો સંપ્રદાયમાં લુપ્ત પ્રાય છે, સિદ્ધાંત જ્ઞાનનો અભાવ છે, કોઈ સિદ્ધાંત સમજતા નથી, કોઈ સિદ્ધાંતનો અભ્યાસ કરતા નથી. આપણે ત્યાં સિદ્ધાંતનો અભ્યાસ મુખ્ય છે એટલે આપણે એવું વિચારવા યોગ્ય નથી કે આપણે ઓક સંજ્ઞામાં નથી. જે મુદ્દો છે એ અહીંયા આ પ્રકારે છે કે જ્યાં સુધી ભાવ ભાષણ ન થાય ત્યાં સુધી ભલે ન્યાયથી, તર્કથી, આગમથી, યુક્તિથી, નયથી, પ્રમાણથી, ભલે અનેક પ્રકારે આપણે એ વિચારતા હોઈએ અને એમ કે આપણે એમ વિચારતા હોઈએ કે સમજીને આપણે આ બધું હવે સંમત કરીએ છીએ, કાંઈ સમજ્યા વગર સંમત કરતા નથી, બરાબર આપણે ચારે પડખેથી સમજણ કરીએ છીએ માટે ઓક સંજ્ઞા નથી, એવું વિચારવા યોગ્ય નથી. ભલે ગુરુદેવને સ્વીકાર કર્યા એમ નહીં, ગુરુદેવને સ્વીકાર કર્યા પછી ગુરુદેવનું પ્રવચન રોજ સાંભળવા આપણે માટે ત્યાં સ્વામી રોકાઈ ગયા, ધંધો રોજગાર બંધ કરીને અથવા કોઈને સોંપીને ગમે તે રીતે પણ કુટુંબથી પણ કુટુંબ રહી ગયું અને પોતે આવી ગયા અને ન્યાયથી, તર્કથી, આગમથી, નયથી, પ્રમાણથી બધું બરાબર સમજવા લાગ્યા એટલે ઓક સંજ્ઞા નથી એમ સમજવા જેવું નથી. એથી આગળ પણ સ્થાનક પછી છોડીને આવ્યા એમ નહીં, જ્યાં સુધી ભાવ ભાષણ ન થાય ત્યાં સુધી ઓક સંજ્ઞા છે. એટલા માટે તો પ્રશ્ન ઉઠાવ્યો કે ક્યાં સુધી ઓગ સંજ્ઞા છે, કે જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી. અને જેટલા પ્રમાણમાં ભાવ ભાષણ આવે, જેમ જેમ ભાવ ભાષણ વધતું જાય તેમ તેમ દર્શનમો મંદ થતો જાય છે. આ 236મો બોલ છે પરમાગમ સારનો. જેમ જેમ ભાવ ભાષણ થતું જાય છે તેમ દર્શનમો મંદ થતો જાય છે. તો દર્શનમો મંદ થવાને ભાવ ભાષણ સાથે સંબંધ છે. ઓક સંજ્ઞા એ તો તીવ્ર થાય રહે છે, ભલે ગ્રહિત મિથ્યાત અને કુદેવાદીને માને છે એટલો દર્શનમો તીવ્ર નથી. વિતરાગ દેવગુરુ શાસ્ત્રને અને સત્પુરુષને માનતો થયો એટલે દર્શનમો એનો બીજા કરતા મંદ થયો. કોના કરતા? બીજા કરતા, એટલે કે જે કુદેવાદીને માને છે એના કરતા, અથવા એકદમ ક્રિયાકાંડ સિદ્ધાંત સમજ્યા વગર, શાસ્ત્રનો વિચાર, સિદ્ધાંતનો વિચાર કર્યા વગર માને છે એના કરતા મંદ થયો. સંપ્રદાયના બીજા જીવો કરતા લ્યો ને, જૈન સંપ્રદાયને. પણ છતાં ભાવ ભાષણ નથી ત્યાં સુધી ઓગ સંજ્ઞા છે એમ કેવું છે. એ સિવાય ઓગ સંજ્ઞાની નિવૃત્તિ નથી થતી. બીજું, એ ઓગ સંજ્ઞામાં જો ઘણો સમય પસાર થાય, કોઈ એનું સ્ટાન્ડર્ડ નથી પણ સામાન્ય રીતે જો સમય લાંબો પસાર થાય તો દર્શનમોહની તીવ્રતા વધતી જાય છે. તો કેમ દર્શનમોહની તીવ્રતા વધતી જાય છે? કે કશાય મંદ થાય છે, જો સિદ્ધાંતનો, શાસ્ત્રનો અભ્યાસ હોય તો જ્ઞાનનો ક્ષોભક્ષમ વધતો જાય છે. એટલે બે ગુણની અંદર ફળ આવ્યું એવું લાગે છે કે હું જે કોઈ ધર્મનું કાર્ય કરું છું એમાં મારું જ્ઞાન પણ વધ્યું છે અને મને કશાય મંદ થવાથી મારી શાંતિ પણ વધી છે. મને લાભ તો થયો જ છે, જરૂર મને કંઈક લાભ થયો છે. આ લાભ નથી થયો અને લાભ માન્યો એટલે દર્શન તીવ્ર થઈ ગયો. જ્ઞાન તો વધવાનું જ છે, જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ કરશે એમ જ્ઞાન તો એ ખુલવાનું જ છે. એટલું સૂક્ષ્મની શક્તિ પોતે લઈને આવ્યો છે, સંઘની પંચેન્દ્રિય છે એટલે અભ્યાસ કરે, જે લાઈનનો અભ્યાસ કરે એ લાઈનમાં એ શક્તિનો ઉપયોગ થાય છે, એટલે એનો વિકાસ થાય છે, એ વિષયમાં જ્ઞાનનો વિકાસ થાય છે, જે વિષયનો અભ્યાસ થાય તે વિષયમાં જ્ઞાનનો વિકાસ થાય છે. દુનિયાદારીનો વિષય હોય તો એમાં વિકાસ થાય, શાસ્ત્રનો અભ્યાસ હોય તો એમાં વિકાસ થાય. તો વિકાસ થયો માટે લાભ થયો એમ માની બેસે. અને શાસ્ત્ર જ્ઞાન તો એવી ચીજ છે કે કશાયની મંદતા પણ સહેજે થાય, એ પણ એને લાભનું કારણ માન્યું. દાખલા તરીકે આપણે ત્યાં વિચારીએ છીએ કે આવું તત્વજ્ઞાન સમજ્યા પહેલા કોઈ આઘાત પ્રત્યાઘાતના પ્રસંગો, પ્રતિકૂળતાના પ્રસંગો સંસારની અંદર ઉત્પન્ન થાય છે ત્યારે આપણે મુમુક્ષુ જે કાંઈ સમજ્યા છીએ એ સમજણ અનુસાર ઓછા વધતા પ્રમાણમાં સમાધાન કરીએ છીએ. શું કરીએ છીએ? સમાધાન કરીએ છીએ ને. તો એ સમાધાન જ્યારે આપણે શાસ્ત્ર સિદ્ધાંત અનુસાર કરીએ અને આપણને જે દુઃખ થવાનું હોય, આકુલતા વધવાની હોય, કશાય વધવાનો હોય એ ન વધે, ત્યારે આપણે શું વિચારીએ કે ચાલો જો આપણે ગુરુદેવ પાસેથી આટલું ન સમજ્યા હોત તો કેટલું આપણે દુઃખી થઈ ગયા હોત, કેટલો બધો કશાય તીવ્ર થઈ ગયો હોત અને કેટલું આપણે કર્મ બાંધ્યું હોત. સારું થયું કે આપણે સમજ્યા છીએ એટલે આપણને સમાધાન રહે છે, એટલે આપણો કશાય મંદ રહે છે, આપણી આકુલતા ઓછી રહે છે. આટલો લાભ થયો કે ન થયો? કે હા, તીવ્ર જે ચારિત્ર મોહના કશાયની તીવ્રતાથી જે કર્મ બાંધવા જોઈએ એવા કર્મ ભલે ન બાંધ્યા, પણ આ વખતે દર્શનનો જે સંતોષ લીધો, જે સમજણનો સંતોષ લીધો, કશાયની મંદતાનો જે સંતોષ લીધો, જે તે પર્યાયનો સંતોષ લીધો, એને લઈને દર્શનમાં જે તીવ્ર થયો એનું શું, એ આપણે વિચારતા નથી. એટલે એક પાયાનો સિદ્ધાંત છે આ દર્શનમોહના વિષયમાં, એક પાયાનો સિદ્ધાંત છે કે જો પર્યાય બુદ્ધિ તે જ મિથ્યાત્વ હોય તો કોઈ પણ પર્યાયમાં મુમુક્ષુ જીવે ક્યાંય સંતોષ નહીં ગ્રહણ કરવો. સમ્યક તો થયા પછી તો મોક્ષ માર્ગમાં કોઈ મોક્ષ માર્ગી જીવને પોતાની કોઈ પણ વિકસિત પર્યાયમાં પણ સંતોષ થતો જ નથી. સમ્યક દર્શન થાય તો સોગાનીજી એમ કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા. એક વાર ભાઈ હું પ્રસંગ બન્યો, ચર્ચા ચાલતી હતી, સુગાનીજીને સાંભળવા બધા મુમુક્ષુ એકઠા થવા માંડ્યા સોનગઢમાં. તો કોઈ એમને તકિયો આપવા માંડ્યા, કોઈ અનુકૂળતા માટે, કોઈ એમને જરા ઠીક બેસવા માટે બીજો તકિયો આપવા માંડ્યા કે જરાક સરખી રીતે આપ, આરામથી બેસ. એમને કીધું ભાઈ નહીં ઠીક હૈ, અનુકૂળ હે સબ, કોઈ આવશ્યકતા નહીં. તો કે નહીં 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 સાહેબ, આપને બરાબર આરામથી જરાક સરખી રીતે બેસો. તમને કહ્યું કે હમ તો ટ્રાવેલિંગમાં જાતે હૈ વેપાર કે લીએ, કંઈ કેસે રહેના પડતા હૈ, કભી કંઈ કેસે રહેના પડતા હૈ, બધે ક્યાંથી બધી અનુકૂળતાને સગવડતા હોય, ક્યારેક ક્યાં કેવી રીતે રહ્યા હોય, ક્યારેક ક્યાં કેવી રીતે રહ્યા હોય, શું એટલે કે આવું કાંઈ જરૂર નથી. એમાંથી કોઈ એમ કહ્યું ભાઈ આપને બધા નાની પુરુષ તરીકે માને છે એટલે બહુ વિનયથી તો એવી વાત કરીને એમાં બોલ્યા, સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, શું જો પર્યાયમાં સંતોષ નથી. પર્યાયમાં સંતોષ એ જ મિથ્યાત્વની નિશાની છે, એ લક્ષણ છે મિથ્યાત્વનું. સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, અઢી દ્વીપ કે બાર અભી આજ ભી અસંખ્ય સમ્યક દ્રષ્ટિ મોજુદ હૈ. દ્વીપ સમુદ્ર છે ને અઢી દ્વીપની બાર મનુષ્ય ક્ષેત્ર પછી, આજ બી અસંખ્ય સમ્યક દ્રષ્ટિ મોજુદ હૈ, કહી તો પંચમ ગુણ સ્થાન વર્તી ભી હૈ. તો સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, વચનામૃત જુઓ તો પૂજ્ય બેનશ્રી કહેશે કે મુનિરાજ એમ કહે છે. હવે મુનિરાજ તો અત્યારે છે એને જોવા મળતો, પણ પોતે પોતાના જ્ઞાનમાંથી કેટલું કાઢે છે કે મુનિરાજ એમ કહે છે કે આ ધીમી ધારે અમને અમૃત પીવાય છે એ પોસાતું નથી, અમારે તો પૂરેપૂરો અમૃતનો ઘડો એક સાથે જોઈએ. મુનિદશામાં પ્રચુર સ્વસંવેદન અને આનંદનું વેદન છે કે જેને લઈને ટાઢ તડકો વરસાદ કાંઈ એમને ખબર પડતી નથી. જાણે લગ્ન દશામાં જંગલમાં રહી શકે છે કોઈ પણ જાતની વ્યવસ્થા વિના. કારણ શું છે કે એટલું બધી દશા ઉગ્ર છે તો પણ પોતે એમ નથી કહેતા કે મારી દશા બહુ ઉગ્ર છે, મારા કરતાં સમ્યક દ્રષ્ટિઓ કરતાં હું ઘણો આગળ નીકળી ગયો, ચોથા પાંચમા ગુણસ્થાનવાળા કરતાં તો હું ઘણો આગળ ગયો એમ નથી જોતા. એ નીચે દ્રષ્ટિ નથી રાખતા, ઉપર દ્રષ્ટિ છે એમને કે પૂર્ણતા બાકી છે, જ્ઞાન અનંતમય ભાગે છે, આનંદ અનંતમય ભાગે છે. આ તો ધીમી ધારે અમૃત આવે છે, અમૃત વેદાય છે, આનંદ અમૃત વેદાય છે, પણ ધીમી ધારે આવે છે એમ કહીને કહેવા શું માગે છે, એવી વાત રજૂ કરીને શું કહેવા માગે છે જ્ઞાની સત્પુરુષ, શું કહેવા માગે છે એ વિચારવા જેવું છે. કે એ દશામાં પણ પર્યાયનો કોઈ સંતોષ નથી તો જેને હજી સમ્યક્ત્વ નથી થયું એવા મુમુક્ષુ જીવ હજી તો મિથ્યાત્વ દશામાં રહ્યા છે, અજ્ઞાનમાં રહ્યા છે, અને થોડુંક સમાધાન કરતા આવડે, થોડું જ્ઞાન વિકાસ પામે, થોડો કષાયમન થાય ત્યાં એને એમ થાય એમ હવે મને શાંતિ છે, મને તો લાભ ઘણો થઈ ગયો, ઘણો લાભ મેં પ્રાપ્ત કર્યો, મેં ઘણું મેળવ્યું. એ લાઈન ખોટી છે, એ દર્શનોને વધારનારી લાઈન છે. મોક્ષની પર્યાયમાં, મોક્ષની પર્યાયમાં એ વિચાર સ્થિતિ જ બંધ થઈ ગઈ, મન જ મરી ગયું. સંતોષ માનવો અને અસંતોષ એ બધા તો મનના પરિણામ છે, અને મન ક્યાં સુધી જીવે છે, છદ્મસ્ત અવસ્થા છે. પણ જ્ઞાનને ક્યાં સવાલ જ છે, જ્ઞાન તો વિતરાગ ભાવે છે, જ્ઞાનમાં તો જ્ઞાતાપણું માત્ર જ છે, જ્ઞાનમાં તો જ્ઞાતાપણું જ માત્ર છે. આ સંતોષ અસંતોષ તો ચારિત્ર ગુણની પર્યાયમાં થાય છે અને શ્રદ્ધાની પર્યાયમાં થાય છે. અનુભવ છે, જેવી પર્યાય છે એવો અનુભવ છે, અનુભવ તો પર્યાયનો જ છે. પણ નીચે સરાગ દશા છે ત્યાં સુધી સંતોષ અસંતોષનો સવાલ મિથ્યાત્વ દશામાં ઊભો થાય છે. સમ્યક્ત થયા પછી તો એ થતું જ નથી, તો પછી પૂર્ણતાનો ક્યાં પ્રશ્ન જ ઊભો થાય છે. ભગવાનભાઈ આ ભૂલ જે થાય છે એ મિથ્યાત્વ અવસ્થામાં થાય છે, અજ્ઞાન અવસ્થામાં થાય છે. જ્ઞાની થયા પછી આ ભૂલ થતી નથી તો ચર્ચા ચાલે છે આપણે, કે ન તો સમ્યક દ્રષ્ટિ કદી સંતોષ માને છે, ન તો મુનિ થયા પછી કોઈ સંતોષ માને છે, પછી પૂર્ણતા વાળાનો તો વિચાર જ ક્યાં કરવાનો રહ્યો. શું આપણે તો એ ન્યાયે એટલું વિચારવાનું છે કે મુમુક્ષુની ભૂમિકામાં આ ભૂલ થાય છે, અને આ ભૂલ દર્શનો સાથે સીધો સંબંધ ધરાવે છે, માટે એ ભૂલ આપણે નહીં થવી જોઈએ, એટલી વાત છે. ત્યાં સુધી ભાવ ભાષણ થવાનો પ્રયત્ન કરવો જોઈએ, જ્ઞાનને કેળવવું જોઈએ, એ વાત છે. શું જ્ઞાનની કેળવણી ચાલુ રાખવી જોઈએ, જાગૃતિ રાખવી, એટલે પ્રયત્ન લેવો છે કે જ્ઞાનની કેળવણી ચાલુ રાખવી જોઈએ, કે ભાવ ભાષણ થાય જેને લઈને, એમ વાત છે. અને એના માટે વાત લીધી કે પ્રવચન સારની 80મી ગાથા ટાંકી છે, અરહંત દેવનું દ્રવ ગુણ પર્યાયપણે સ્વરૂપ ઓળખીને ત્યાં કળી લે છે એવો શબ્દ વાપર્યો છે ટીકાની અંદર. પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ કરતા જીવ દર્શન મોહનો નાશ કરી શકે છે, નાશ કરે છે. તસુ મોહ પામે લય ખરે, જે જાણતો અરહંતને દ્રવ ગુણને પર્યાયપણે તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. તો અરિયંત દેવના દ્રવગુણ પર્યાયને ઓળખતા દર્શન મોહનો નાશ થાય છે, ચારિત્ર મોહ મંદ થશે કે જ્ઞાન ઉઘડશે એમ વાત ન લીધી, એનું ફળ શું લીધું? દર્શન મોહ સાથે સંબંધ લીધો એનો. તો ઓળખવું છે એમાં ઓઘ સંજ્ઞાનો નાશ છે, ભાવભાષણમાં ઓઘ સંજ્ઞાનો નાશ છે એમ કહેવું છે. શ્રીમદજી તો અનેક પત્રમાં કહે છે કે જે જ્ઞાનીને ઓળખે તે ક્રમે કરીને જ્ઞાની થાય. અહીંયા અરિયંત ભગવાનની વાત લીધી કેમ કે એમનું સ્વરૂપ સ્પષ્ટ છે, અને જ્ઞાનીનું સ્વરૂપ ઉદયના પડદા પાછળ સ્પષ્ટ છે. આગળ એક ઉદયનો પડદો એવો છે કે એ પડદા ઉપર નજર હોય તો જ્ઞાનીને ન ઓળખી શકે, એટલે એ જરાક કઠિન છે. અરિયંત દેવના સ્વરૂપથી આત્મ સ્વરૂપને ઓળખવું સહેલું છે, અને છદ્મસ્થ ગ્રસ્ત હોય કે છદ્મસ્થ અવસ્થામાં ચતુર્થ ગુણ સ્થાને હોય, અવિરતપણે અવિરત ગુણ સ્થાન કીધું છે ને, એવી સ્થિતિમાં કોઈ પૂર્વકર્મના ઉદયના સંયોગ વચ્ચે જ્ઞાની હોય તો એમનું સ્વરૂપ ઓળખવું વધારે કઠિન છે. તો જે મુમુક્ષુ જીવ એ કઠણ કામ જો કરી શકે એટલે એવા પરિસ્થિતિમાં પણ એમને ઓળખી શકે તો એને તો અવશ્ય જ એનો દર્શન મોક્ષાય થવાનો જ છે, નાશ થવાનો જ છે એનો દર્શન મોક્ષ, કેમ કે એને તો વધારે કઠિન કામ કરી લીધું. કેમ કે સિદ્ધ ભગવાનના તો દર્શન થતા જ નથી અહીંયા, એ તો સિદ્ધાલયમાં બિરાજે છે. તો જે જે વસ્તુ ઇન્દ્રિય જ્ઞાનમાં આવતી નથી, ખાલી વિચારથી એમનું સ્વરૂપ નક્કી થાય છે, તો પછી એમાં તો એમને તો ઓળખે કેવી રીતે? જે ચીજ સામે નથી એને ઓળખવી કેવી રીતે? ઓળખવા માટે તો કંઈ લક્ષણ જો આપવા પડે છે. કોઈ પણ ચીજને ઓળખવા માટે એમની વિશિષ્ટતાઓ જે છે એ સમજવી પડે છે, ને એ સામે હોવી જોઈએ. તો અરિયંત દેવ સામે હોય છે, મનુષ્ય લોકમાં અરિયંત દેવના દર્શન થાય છે. નહી, એના કરતા પણ શું છે કે એક પરોક્ષ છે ને એક પ્રત્યક્ષ છે. જે કેવું છે એ કેવું છે, અહીંયા દર્શન થાય છે ને ત્યાં દર્શન નથી થતા, એની પાછળ એમ કહેવું છે કે અરિયંત ભગવાન પ્રત્યક્ષ છે જ્યારે સિદ્ધ ભગવાન પરોક્ષ છે. તો પ્રત્યક્ષ જે ચીજ હોય એની પરિણામ ઉપર અસર આવે, અને પરોક્ષ તેની તે ચીજ હોય, બેનું સ્વરૂપ સરખું છે. આપણે અનુજીવી ગુણ લઈએ તો એમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ છે બંનેને, પણ જે ચીજ પ્રત્યક્ષ હોય એની અસર જે પરિણામ ઉપર થાય, જ્ઞાન ઉપર થાય, અને જે ચીજ પરોક્ષ હોય એની અસર જ્ઞાન ઉપર થાય, એમાં બહુ મોટો ફરક છે. એટલો મોટો ફરક છે કે પ્રત્યક્ષનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, વિકલ્પ નથી, કોઈ પર્યાય બીજો નથી પ્રત્યક્ષનો. શું? એક દાખલા તરીકે આપણે એક રસ્તાનો એક્સિડન્ટ જોઈએ નજર સામે, અને એવો ખરાબ એક્સિડન્ટ હોય તો કેટલી અસર થાય છે પરિણામ ઉપર? આપણે કાંઈ લેવા દેવા ન હોય, હા સાવ અજાણ્યા માણસો હોય અને એક્સિડન્ટ થયો હોય, શું તો પ્રત્યક્ષ જોયું હોય તો કેટલી અસર થાય, અને એના ફોટા ચારે પડખેથી છાપામાં આવ્યા હોય. આપણે તો એક જ પડખેથી જોયો હોય એક્સિડન્ટ, પણ એના ચારે પડખાના ફોટા છાપાવાળાએ છાપી, બહુ ખરાબ એક્સિડન્ટ હોય તો લોકોને જાણ કરી હોય, અને એ ફોટા જોવાવાળાને શું અસર થાય કયો જોઈએ? શું પ્રત્યક્ષ પરોક્ષનો કેટલો પરિણામ ઉપર ફરક છે. રસ ઉપજવા માટે પ્રત્યક્ષ જેવો કોઈ બીજો વિકલ્પ જ નથી. શું આ એક અનુભવ ગોચર વસ્તુ છે કે રસ ઉપજવા માટે જે પ્રત્યક્ષ પ્રસંગનો રસ ઉપજે એ પરોક્ષમાં કોઈ દિવસ ન ઉપજે, બની શકે નહીં. સમજો ને એમાં હું શું પ્રશ્ન છે તમારા. એટલે તો શું શ્રીમદજી જ્ઞાનીનો મહિમા કરે છે કે અત્યારે કેવળી ભગવાન નથી, અત્યારે મુનિ દેખાતા નથી, તો સત્પુરુષ છે. એટલે સત્પુરુષનો આટલો મહિમા કરે છે કે જે પ્રત્યક્ષ છે એને તું જો. શું કહ્યું પોતે કે હે ભારતના ભાગ્યહીન જીવો, શું ભૂતકાળના મહાવીરને, વર્તમાનના મહાવીરને ભૂલીને ભૂતકાળના મહાવીરને શોધવા ક્યાં આથડો છો ને ક્યાં રખડો છો? શું કીધું, કહ્યું કે ન કહ્યું? પોતે ચતુર્થ ગુણ સ્થાને છે એ ખબર નથી, મહાવીર ભગવાન 13મે ગુણ સ્થાને હતા એ ખબર નથી, તો પણ પોતે મહાવીરના સ્થાને પોતે છે એ વાત કરે છે. શું કેમ કે જે દેશના અને જે બોધ મહાવીર સ્વામી પાસેથી મળી શકે એ અમારી પાસેથી મળી શકે એ શક્યતા છે? મુમુક્ષુને બીજાને સાંભળવું આકરું પડી જાય. શું અને જ્ઞાની તો ભાગ્યે જ પોતાને માટે આવું બોલે, આ તો બહુ કરુણા કરી છે એમણે. બાકી કે નહીં પોતાના માટે, તો બીજાના માટે કે? કારણ કે ગુરુદેવ શ્રી પોતાના માટે કોઈ દિવસ કાંઈ નહોતા કહેતા, પણ માતાજી માટે કેટલું કહેતા હતા. એમ કહ્યું કે વળગીને રહેજો, તત્વજ્ઞાન ઓછું વધતું સમજશે તો ચાલશે, પણ આમાં કાંઈ ફેરફાર ન કરતા, અમારી સિદ્ધિ આજ્ઞા છે. શું કરવા કીધું એ સમજીને કીધું છે. એની પાછળ રહસ્ય છે, કોઈ થાલી મફતની વાત નથી. કાંઈ ઉપર છેલ્લે એમ દેખાય કે આ બધી સાધારણ વાતો છે, એવું નથી. એની પાછળ મુમુક્ષુ જીવને બચાવી લેવાની બહુ મોટી કરુણા ઊભી છે ગુરુદેવની, એવી જબરદસ્ત વાત છે. શું અને આપણે જોઈએ છીએ કે શું પરિસ્થિતિ ઊભી થઈ, જેને ઉપેક્ષા કરી, જે લોકો વિમુખ થયા, એ દ્રવ્યલિંગી પણ નથી, એ લોકોને માનતા થઈ ગયા કે ના થઈ ગયા? શું દશા થઈ? ગ્રહિત મિથ્યા સુધી પહોંચી ગયા કે ન પહોંચી ગયા? ગુરુદેવનું તત્વજ્ઞાન આટલું સાંભળ્યું છે, પણ ગ્રહિત મિથ્યા સુધી પહોંચી ગયા કે ન પહોંચી ગયા? લો ગ્રહિત છૂટી ગયું, ગ્રહિતમાં આવી ગયા. અરિહંત પ્રતિમાનો નિષેધ કરવામાં આવી ગયા, એ પણ ગ્રહિતનું લક્ષણ છે. કુદેવને સ્થાપો કે સુદેવને ઉથાપો, બે એક જ વાત છે, તો અસ્થિ નાસ્તિનું જ પડખું છે, વાત તો એક ને એક જ છે. ગ્રહિતમાં આવી ગયા કે ના આવી ગયા, એ પરિસ્થિતિ ઊભી થાય. એ તો વિમુખ થાય ત્યારથી જ વાત પૂરી થઈ ગઈ. એ તો એટલે એ તો જબરજસ્ત વિષય છે. દર્શનમાં તીવ્ર થયો જો ઓગ સંજ્ઞામાં, નહીં ભાવ દર્શનમાં જ આપણે ચર્ચા કરવી, દ્રવ્ય દર્શનમાં તો કોઈને દેખાતો નથી ને છદુમસ્ત, એની હું ચર્ચા કરવી? એ તો નિમિત્ત છે, એ તો ભાવમાં નિમિત્ત છે. શું આપણે તો ભાવની સાથે સંબંધ રાખવો, કેમ કે એ આપણા પરિણામમાં થાય છે ભાવ તો, અને એ આપણો અપરાધ છે. માટે અભ્યાસ એનો કરવો આપણે, પરમાણુનો અભ્યાસ કરીને શું કામ છે? એ તો અહીંયા જેવા પરિણામ એવા ડિગ્રી ટુ ડિગ્રી એમાં પ્રકૃતિ ઉત્પન્ન થાય છે, એટલું જાણવાનો વિષય છે. એ તો ભાવ ન સમજાય ને એને દ્રવ્ય દર્શનમાંથી સમજાવવા પડે. દાખલા તરીકે કોઈ માણસ પાપ બહુ કરતો હોય, છતાં એ પાપને સમજી ન શકતો હોય કે આ મારા પાપથી હું કેટલો ભયંકર દુઃખી થઈશ ભવિષ્યમાં, તો એને એમ કહેવાય ભાઈ કર્મ બાંધમાં ને તું હવે શું કહે એને? આ આકરા કરમ તો બાંધમાં મરી જઈશ, આમ નામ તો તારા ભૂકા નીકળી જશે એમ. એને એ ભાવને ન સમજતો હોય એને પરમાણુથી સમજાવવો પડે. પણ ગુરુદેવની કૃપાથી આપણે તો ભાવનો અભ્યાસ ઘણો કરીએ છીએ વિભિન્ન પ્રકારના, શું એટલે પરમાણુની કાંઈ ચર્ચા કરવાની જરૂર નહીં. પણ એમ કેમ થયું, અગ્રહિતમાંથી ગ્રહિતમાં કેમ ચાલ્યા ગયા, બુદ્ધિ નહોતી કે નથી, આપણને આંટી મારે એવી બુદ્ધિ છે. બુદ્ધિની લડાઈમાં તો આંટી મારીને પછાડી દઈએ એમ છે આપણને, તે શું એવી યુક્તિ પ્રયુક્તિઓ ઘણું જાણે. પણ દર્શન મોહ એક એવી ચીજ છે કે એ ઉઘાડમાં પણ અંધાપો આવે છે ને પોતાનું હિત ચૂકી જાય છે જીવ, અગ્રહિત છૂટી મટી અને ગ્રહિતમાં ચાલ્યો જાય છે. એનું કારણ ઓગ સંજ્ઞાએ લાંબો કાળ કાઢ્યો એને. એટલે દર્શન મોહનો સંબંધ છે આપણને જ્યાં સુધી. વિષય છે શું, એક તો જાણે શ્રદ્ધા ગુણનો પર્યાય છે અને એક જ્ઞાન ગુણનો પર્યાય છે, જે જ્ઞાનની પર્યાય છે. તો બે ગુણો તો સ્વતંત્ર છે, કોઈ કોઈને પરાધીન કરતા નથી, છતાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ આપસમાં હંમેશા રહે છે. તો જ્યાં જ્યાં દર્શનમાં તીવ્ર થાય ત્યાં ત્યાં જ્ઞાનમાં વિવેક ને જ્વર તાવ લાગુ પડે. શું, જેને તાવ આવે એ હાથે ને હાડ ભાંગી નાખે, શું કે અશક્ત થઈ જાય, નબળો પડી જાય. એટલે વિવેક કરવા માટે એનું જ્ઞાન નબળું પડે, ઉઘાડ કદાચ વધી જાય. આમાં શું છે, જ્ઞાનને બે રીતે વિચારવા જેવું છે. એક પરલક્ષી જ્ઞાનનો ઉઘાડનો વિકાસ, એ અજ્ઞાનનો વિકાસ છે. અને જ્ઞાન હિત અહિતનો વિચાર વિવેક કરી શકે એ જ્ઞાન છે, એ કામની ચીજ છે, એ આત્માને અનુકૂળ છે, બોલું આત્માને પ્રતિકૂળ છે. વિકલ્પમાં વિચારમાં આપણે લ્યો ને કે જ્ઞાનને જ્યારે વિચારી છે, કારણ કે વિકલ્પમાં તો જ્ઞાન ને રાગ બે છે, પણ આપણે જ્ઞાનના પર્યાયને જ્યારે વિચારીએ છીએ ત્યારે જ્યારે દર્શનમાં તીવ્ર થાય ત્યારે જ્ઞાન વિવેક ચૂકે. ઉઘાડ એટલો ને એટલો હોય, કદાચ વૈધો પણ હોય, બહિર્લક્ષી ઉઘાડ, શું પણ એ વિવેક ચૂકે. અને વિવેક ચૂકે એમાં પોતાનું અહિત થાય તો એને ખબર ન પડે, અને હિત સાધવાનું એને સૂજે નહીં, સમજાય નહીં એને. હે, આપણે એના ભાવ ન સમજી શકે, વાંચન કરે તો એનો ભાવ ન સમજી શકે. આમાં શું છે, શબ્દ એનો અર્થ, એનો ભાવાર્થ અને એનું ભાવભાષણ, આટલા સ્ટેજ છે. વાંચન કરવામાં શું થાય છે, શબ્દનો અર્થ થાય, શબ્દનો ભાવાર્થ પણ થાય, ત્યાં સુધી તો હજી બહિર્લક્ષી જ્ઞાન કામ કરે, પણ પછી તો ભાવભાષણ ન થાય તો પછી મુશ્કેલી એની એ છે, પછી ઓગ સંજ્ઞા ને ઓગ સંજ્ઞા એવી પરિસ્થિતિ ઊભી થાય. તો નહીતર તો શું થાત કે સમયસાર જેટલા વાંચત, અરે ગુરુદેવના પ્રવચનો સમયસાર ઉપર ના લ્યો ને, આ ટેપમાં સાંભળીએ છીએ અને એના ગ્રંથો આપણે તૈયાર થયા તો જ્ઞાન થઈ જવું જોઈતું હતું. જો વાંચન કરવાથી જ્ઞાન થતું હોય તો બધાને જ્ઞાન થવું જોઈતું હતું, પણ એવી રીતે જ્ઞાન થતું નથી. એનું કારણ શું છે કે જ્ઞાનને જે આવરણ છે, એ જ્ઞાનાવરણની વાત નથી લેવી, જે અનુભવ સંબંધીમાં જે આવરણ છે, પોતાની અંતરની દિશામાં જવાનું જે આવરણ છે, એ આવરણ કઈ રીતે ટળે એ એક ઉપાય વિચારવા જેવો છે. ઉઘાડ કેમ વધે એ વિચારવા જેવું નથી, પણ પોતાને પોતાનો અનુભવ થાય. પંચાધ્યાયીમાં એક ભાવ સ્વાનુભૂત્યાવરણ કર્મ નામની વાત કરી છે, એવી કોઈ પ્રકૃતિ નથી. શું ભૂતગળ કર્મમાં કર્ણાનુયોગના શાસ્ત્રમાં એવી કોઈ પ્રકૃતિ નથી આઠ કર્મમાં, પણ ત્યાં સ્વાનુભૂત્યાવરણ નામનું કર્મ લીધું છે. કર્મ એટલે ભાવ કર્મ, ત્યાં કે જે સ્વાનુભૂતિ કરવામાં રોકે અને પ્રતિબંધક થાય એવો ભાવ કયો છે એ ભાવથી ઓળખવો પડશે, પોતાના ભાવને ઓળખવો પડશે. પોતે જ પોતાને રોકે છે, કોઈ કોઈને બીજાને રોકી જ ન શકે ને. ખરેખર તો શું છે, બે પદાર્થ જ્યાં અત્યંત ભિન્ન છે ત્યાં કોણ કોને રોકે, પોતે જ પોતાનો દુશ્મન છે. ખરેખર તો જીવ પોતે જ પોતાનો દુશ્મન છે, કોઈ કોઈને દુશ્મનાવટ કરી શકતું નથી ને, કોઈ કોઈને નુકસાન કરી શકતું નથી, નથી લાભ કરી શકતું. એ તો પાયાની વાત છે આપણી, એટલે એ તો વિચારવા જેવું જ ક્યાં છે, એમાં તો કઈ બીજું. નુકસાન કરે છે પોતે જ પોતાને કરે છે, આ સીધી વાત છે. એટલે એ જે પ્રવચન સારની 80મી ગાથા છે એ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ કરવા માટે છે. સવારે એ પ્રકરણ આપણે ચાલ્યું થોડું અને હજી કાલે ચાલશે, કે ભાવભાષણ છે એ અનુભવનું કારણ થાય છે. જે બોલ ચાલે છે 102-3 પાના ઉપર, 182 નંબર છે ને બોલનો, ગુરુદેવ એ કહે છે કે ભાવભાષણ કરે તો એને અનુભૂતિ થશે, એ નીચે વાત પોતાને કરવી છે. તો એ ભાવભાષણ અને ઓગ સંજ્ઞા પ્રતિપક્ષી છે, ભાવો બંને ભાવો પ્રતિપક્ષી ભાવો છે. એ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ ભાવભાષણ પૂર્વક થાય, જ્યાં સુધી ભાવભાષણ ન થાય ત્યાં સુધી ઓગ સંજ્ઞાની નિવૃત્તિ ન થાય. ઓગ સંજ્ઞામાં દર્શન મોહ મંદ થાય તો પણ, એક દેવગુરુ શાસ્ત્ર સાચા હોય તો ટેમ્પરરી મંદ થાય, જો લાંબો કાળ કાઢે તો વળી ગ્રહિતમાં થઈને તીવ્ર થઈ જાય દર્શન મોહ. માટે જ્યારે મંદ થાય ત્યારે ભાવભાષણ સુધી પહોંચીને એથી વિશેષ મંદ કરી નાખે. ભાવભાષણનો તો એક એવો તબક્કો છે કે જેની અંદર દર્શન મોહની શક્તિ અત્યંત હીન થઈ જાય છે, દર્શન મોહ એકદમ હીન સત્વ થઈ જાય છે, એની તાકાત લગભગ તૂટી જાય છે. નહીં અનુભૂતિની, અનુભૂતિની સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપની ઓળખાણ, ઓળખાણ શબ્દ વધારે વપરાય છે આપણે, સ્વરૂપનું લક્ષ થવું, સ્વરૂપનો પ્રતિભાસ થવો. પૂજ્ય માતાજી ઘણીવાર એમ કહે છે કે અસ્તિત્વ ગ્રહણ થવું, શ્રીમદજી પણ કહે છે અસ્તિત્વ ગ્રહણ થવું. શું એ અહીંયા આવે છે અસ્તિત્વ ગ્રહણ થાય તો, આમાં દીધું છે કે નહીં શ્રીમદજીનું ગ્રહણ, આમાં નથી દીધું, પેલામાં દીધું છે. હા છે, આમાં આમાં નથી દીધું, પેલામાં છે, નિર્ભ્રાંત દર્શનમાં છે. 36મા બોલમાં સ્પષ્ટ છે પરમાગમ સાથે. Thank you. એ સમીર દર્શન પહેલાંની વાત કેમ છે એ સ્પષ્ટ છે ગુરુદેવશ્રીના વચનમાં. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે, ઉઘાડ નહીં, વિવેકનું સામર્થ્ય વધતું જાય છે અથવા નિર્મળતા વધતી જાય છે એમ લ્યો. અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે હવે એ નિમિત્ત પડે છે જ્ઞાન કોને, મોહ શિથિલ થતો જાય છે, આ દર્શન મોહની તાકાત તૂટે છે ભાવ ભાષણને લીધે. હવે આ સમ્યક પહેલાંની વાત છે કે પછીની વાત છે પોતે ચોખવટ કરે છે કે દર્શન મોહ શિથિલ થતો જાય છે અને જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે. આ નાશ પામ્યો ત્યાં અભાવ થયો, અનુદય થયો, ઉદયના બદલે અનુદય થયો, ઉપશમ થયો ને, એ નાશ પામવાનો અર્થ ઉપશમ થઈ ગયો. પહેલામાં પહેલો ઉપશમ થાય, પહેલો કોઈ ક્ષય પણ ન થાય ને પહેલો કોઈ ક્ષયોપશમ પણ ન થાય. આ તો ત્રણેય કાળનો અબાધિત સિદ્ધાંત છે કે પહેલાં દર્શન મોહની પ્રકૃતિનો ઉપશમ જ થાય. હવે જગતમાં ઉપશમ થવું એટલે દબાવવું, જગતમાં કોણ દબાય, હે, નબળો પીડ્યો એ દબાય, હબળો હોય તો ફૂંફાડો મારે દબાવવા જ આવતો. જગતમાં જેની શક્તિ ઘટે એ દબાય, તો કહે છે કે દર્શન મોહની શક્તિ ઘટે એવું કંઈક કરતો, એ કંઈક છે આ ભાવ ભાષણ છે. ભાવ ભાષણ કરે એને જ્ઞાન બળ વધે, જ્ઞાન સામર્થ્ય વધે તો દર્શન મોહ શિથિલ થઈ જાય, શિથિલ થાય તો જ્ઞાન સમ્યક થઈ જાય, પોતાની અભિમુખ થઈ જાય, કારણ કે સાધન જ્ઞાન છે. પહેલાં ત્યાં સીધો અભાવ થઈ જાય, દબાઈ જાય, એટલે ઉદય હોય એ અનુદય થઈ જાય. પંચાધ્યાયી અનુદય શબ્દ વાપરે છે પંચાધ્યાયી ગ્રંથમાં. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. મુખ્યપણે ગુરુદેવે આ વાત સાબિત કરી છે, સિદ્ધ કરી છે કે જ્ઞાન જ આત્મસિદ્ધિનું સાધન છે અને જ્ઞાન જ વિપરીત શ્રદ્ધાને સમ્યક કરે છે, સમ્યક શ્રદ્ધા કરે છે અથવા તો દર્શન મોહને દબાવી દે છે, ઉપશમ કરી દે છે. તો ભાવ દર્શન મોહ પણ ઉપશમ થયો નિમિત્તપણે, ઉદયમાં જે દ્રવ કર્મ હતા એનો પણ ઉપશમ થઈ ગયો ત્યાં આગળ. હા બરાબર કહેવાય, કામ કાર્યકર જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય છે, આ એક ચર્ચા ચાલી હતી ગુરુદેવશ્રીની ઉપસ્થિતિમાં. સુરેશભાઈ જાણે છે, શ્રદ્ધાથી જ્ઞાન થાય કે જ્ઞાનથી શ્રદ્ધા થાય એ ચર્ચા ચાલી હતી. પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કહેવાય છે. કોઈ વાર કોઈ કહે એ બીજી વાત છે, પણ સમજણમાં બરાબર ચોખ્ખું હોવું જોઈએ, નહીતર ઊંધી પકડ થાય. કેમ કે દ્રવદ્રષ્ટિ પ્રકાશ જેવા ગ્રંથો એવા છે કે જેની અંદર એકદમ શ્રદ્ધા પ્રધાન, શ્રદ્ધા પ્રધાન નહીં પણ શ્રદ્ધાની પરિણમનની તીખી તીક્ષ્ણતી તીક્ષ્ણ વાતો છે એવા પ્રકારની શૈલી છે સુગાની દીદી. એમાં પકડફેર થઈ જાય તો પણ સાધનનો ભૂલ થાય છે, કાર્ય પદ્ધતિની ભૂલ થાય છે, વિધિની ભૂલ થાય છે, અને જ્યાં બુદ્ધિપૂર્વક ભૂલ થાય એ તો ગ્રહિત મિથ્યાત્મા આવી જવાય સૂક્ષ્મપણે, સ્થૂળપણે પછી આવવાનું થાય. એવું છે કે તમારે પ્લાસ્ટિકનો વેપાર છે ને, હીરાનો વેપાર કરો તો હીરાના વેપારમાં બહુ ધ્યાન રાખવું પડે. શું ત્યાં તો આઈ ગ્લાસ લઈને જ બેસવું પડે, અને ગમે એટલો નાનો જથ્થા હોય માલનો ખરીદવાનો કે મોટો જથ્થો ખરીદવાનો હોય, પણ એકે એક નંગને તપાસવા જ પડે. તપાસવા પડે એમ નહીં, એકે એક નંગને સારી રીતે તપાસવા પડે. બધા હજારો લાખો નંગનો તમે વેપાર કરો એની સાથે વાંધો નહીં, પણ એના પ્રમાણમાં તમારે તપાસવાની વ્યવસ્થા રાખવી જ પડે. એક નંગ પણ તપાસ્યા વગર હીરાનો વેપાર ન થાય. પણ આ ઝીણા 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 આટલા ઘીણીના ટાંગા જેટલાથી માંડીને રાઈના દાણાથી માંડીને ઝીણા ઝીણા એટલા એવા હોય છે, એ ચીજ એવી જ કિંમતી છે. એના કરતાં આ વધારે કિંમતી છે. શું? એ હીરાની ધૂળ કરતાં આ વધારે કિંમતી છે. ધ્યાન તો રાખવાનું છે. એનું ફળ બહુ મોટું છે ને ભાઈ, મફત નથી. એ ઝવેરીઓ જે ધ્યાન રાખે છે ને, એ કંઈ મફત નથી રાખતા. કારણ કે એને એને લાખો કરોડોમાં નફો થાય છે. એ જોવે છે કે બીજી કોઈ લાઈનમાં આટલો મોટો નફો નથી. મુંબઈની બજારમાં કરોડપતિઓ ઘણા છે, શું પણ 2-5-10 કરોડ થાય ને ત્યારે તો એમ લાગે કે હા મુંબઈમાં ભાવ કમાણો ભાઈ, આની પાસે તો 5-10 કરોડ થઈ ગયા. શું? પણ મુંબઈની હીરા બજારમાં જાઓ ને તો 10-15 કરોડ સુધી કોઈ પાર્ટી જ નથી કહેવાતી. 25 કરોડ પછી જ એ પાર્ટી ગણાય છે કે હવે કંઈક છે, આનામાં જીવ છે એમ કહેવાય છે. હું લાખોની વાત નથી, હું 1-2 કરોડવાળા તો ફણસ્યા છે, ત્યાં કોઈ છે જ નહીં, એનો તો નંબર જ નહીં, ક્લાસ જ નથી કોઈ. તો એટલો મોટો જે એટલું ધ્યાન આપે છે એની પાછળ એને એનું મૂલ્યાંકન છે કે આમાં નફો બહુ મોટો છે. એમ આમાં નફો છે સિદ્ધપદનો, સિદ્ધો તે કેટલો નફો છે, સિદ્ધપદનો નફો છે. ભાવ ભાષણ સિદ્ધપદનું થાય છે એમ કહેવું છે. કોનું ભાવ ભાષણ થાય છે? સિદ્ધપદનું ભાવ ભાષણ થાય છે. તો સિદ્ધપદને જોવા માટે કેટલું ધ્યાન રાખવું? ક્યારે જેટલું રાખવું એ પડતું એટલું રાખવું. બોલો, છે તૈયારી? આટલી તો માનસિક તૈયારી હોવી જોઈએ કે સિદ્ધપદને જોવા માટે જેટલું ધ્યાન રાખવું એટલું ધ્યાન રાખવા માટે હું તૈયાર છું. ઘરમાં એક માણસ માંદો પડે તો ઉજાગરો કરે, અને ટ્રેન છૂટી જતી હોય, 2 મિનિટ મોડો પડે તો ટ્રેન પ્લેટફોર્મ બહાર નીકળી જાય 1 મિનિટમાં, 60 સેકન્ડમાં. સ્વાધ્યાયમાં વાંધો નહીં, કેમ કે ત્યાં તો 10-20 રૂપિયાની ટિકિટ પડી જાય, અહીંયા તો 10-20 રૂપિયાનું નુકસાન છે નહીં કાંઈ. એના માટે ધ્યાન જે રાખવાનું છે એ તો એટલી પોતાની તૈયારી હોવી જ જોઈએ, કાળજી હોવી જ જોઈએ, એટલું એને મૂલ્યાંકન હોવું જ જોઈએ, તો જ એનું કામ થાય એવું છે. બાકી એમને ઓગે ઓગે હાલ્યો જાય તો અનંતકાળ હાલ્યો જ છે ઓગે ઓગે. એવું સંજ્ઞામાં જ બધો ધર્મ કર્યો છે. એક શ્રીમદજી બહુ સરસ વાત કરે છે, 513 નંબરનો કે 516 નંબરનો પત્ર છે, કે જીવ ધર્મ સમજે છે છતાં પરિણમતો કેમ નથી? આવો એક પ્રશ્ન ચાલ્યો છે. તે સમજણ નથી પડતી એવું નથી, કાંઈ સોક્ષમ છે, બુદ્ધિ શક્તિ છે કે સમજણ, પણ એ ધર્મ પરિણમતો નથી એનું શું કારણ છે? અથવા માણસ એમ કહે છે ને કે ભાઈ સમજાય છે પણ અંદરમાં હજી ઉતરતું નથી. પરિણમન કયો કે અંદરમાં ઉતરવું કયો, બે એક જ વાત છે. પણ ઓલું માર્મિક છે કે ભાઈ અંદર હજી ઉતરતું નથી, બહાર ને બહાર રહે છે. એનું કારણ એક ઓઘ સંજ્ઞા જ છે. ઓઘ સંજ્ઞા હોય અથવા લોક સંજ્ઞા હોય એટલે ધર્મ પરિણમે નહીં. લોક સંજ્ઞા એટલે સમાજ ઉપરની દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ નહીં પણ લોકોની દૃષ્ટિ, એને લોક સંજ્ઞા કહે છે. એ લોક સંજ્ઞાને લઈને પણ જીવને ધર્મ પરિણમતો નથી, અને ઓક સંજ્ઞાને લઈને પણ જીવને ધર્મ પરિણમતો નથી. પછી એમાં કાળની મર્યાદામાં તો અનંત કાળ ગમે એટલો કાળ કાઢે, કાળક્રમ સાથે એને કાંઈ સંબંધ નથી એવી પરિસ્થિતિ છે. ઘણો કાળ થયો માટે વધારે ફાયદો થયો છે એવું કાંઈ નથી. નવા આવે એ આગળ નીકળી જાય ને જૂના પાછળ રહી જાય એવું ન બને, બને કે ન બને, બને છે કે નથી બને, એનું કારણ શું છે? ઓક સંજ્ઞા એ ચાલે છે જી. એટલે એ એક એવો મુદ્દો છે કે ઓગ સંજ્ઞાનો જીવે બહુ ઊંડાણથી એનો તલ સ્પર્શી વિચાર કરવા યોગ્ય છે પોતાના માટે, અને કોઈ પણ પ્રકારે ઓગ સંજ્ઞાને નિવૃત્ત કરીને પોતે ભાવભાષણમાં આવે એ કોઈ પણ રીતે કરવા યોગ્ય છે. તો એમાં દર્શનમાં તીવ્ર થવાની જગ્યા નથી, એવા પ્રયત્નના કાળમાં પણ દર્શનમાં તીવ્ર થવાની જગ્યા નથી, એવી ભાવનામાં પણ દર્શનમાં તીવ્ર થવાની જગ્યા નથી. ઉત્તરોત્તર મંદ જ થશે. સમય નિયમસારમાં ભગવાન આત્માને કારણ પરમાત્મા કહ્યો છે. કારણ પરમાત્માનો અમે કોઈ વાર એવો અર્થ કરીએ છીએ, એવો ભાવ, એવો ભાવ કાઢીને, કે આ આત્મા છે એ કાર્ય પરમાત્મા થવા માટે એવા કારણપણે સદાય મોજૂદ છે. કેમ કે એમાંથી એક કારણ શુદ્ધ પર્યાયનો વિષય ચાલ્યો છે 15મી ગાથામાં, અને ગુરુદેવે બહુ સૂક્ષ્મ સ્પષ્ટીકરણ કર્યું છે. પણ એનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં, પ્રત્યેક વર્તમાન સમયમાં પરમાત્મા પોતે કારણ થઈને ઊભો છે અને ખખડાવે છે દરવાજો. ઉઘાડ દરવાજો, દરવાજો ઉઘાડતા દર્શન થઈ જશે. પોતે ખડો જ છે, કોઈ દી થાકતો નથી. અરે કોઈ દી એને એને કંટાળો આવતો નથી, કોઈ દી એને નારાજી થતી નથી કે હું અનંત કાળથી કારણપણે ઊભો છું, ના કેમ ઉઘાડતો નથી, કેમ બેદરકાર રહ્યો. કારણપણું ક્યારે મટતું નથી, દરેક વર્તમાનમાં એ કારણ છે. આવું અંદરથી આત્મ સ્વભાવનું એક બહુ મોટું કારણ ઊભું છે, આત્મ સ્વભાવ પ્રાપ્તિ માટેનું પોતે જ કારણ છે. પોતે જ સ્વભાવ જ પોતે કારણ છે, સ્વરૂપ જ પોતે કારણ છે. એટલે જો જીવ ખરેખર ભાવનામાં આવે, જેમ પૂજ્ય માતાજી કહે છે ને કે ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કેવી, રાગદ્વેષમાંથી ઉત્પન્ન થયેલી ભાવનાને પણ ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી જે ભાવના છે એ ભાવના સફળ થાય જ છે. એટલે કંઈ એવી ચિંતા કરવાની જરૂર નથી કે આ તો તત્વજ્ઞાનનો વિષય બહુ ઊંડો ને બહુ સૂક્ષ્મ ને કેટલી જગ્યાએ ધ્યાન રાખવું, કેવી રીતે ધ્યાન રાખવું, ક્યાંક ધ્યાન રાખતા ભૂલા પડી જાય તો, એવું કાંઈ નથી. એક ભાવના બધું સાફ કરે છે, એ એક બહુ મોટી વાત છે. અને અંદરથી દ્રવ્ય પોતે એ ભાવનાને સફળ થવા માટે ટેકો આપે છે. એમ કોઈ કહે ને કે ભાઈ નબળા માણસને કોઈ ટેકો આપનાર સમર્થ માણસ હોય તો વાલે વાડે વેલો ચડી જાય. સંસારમાં કહે છે કે નહીં કે ભાઈ આને આનો ટેકો મળ્યો ને અત્યારે બહુ આગળ નીકળી ગયા. એવું અંદરમાં બહુ સમર્થ તત્વ છે અને એ સદાય ટેકો આપવા માટે તૈયાર છે કોઈ પણ સમયે. એક સમય એવો નથી કે જેમાં એ ગેરહાજર છે, જેમાં એનો ટેકો નથી. અપેક્ષા છે પોતાની પર્યાયમાં પોતાની ભાવના થવાની, આટલી જ અપેક્ષા છે. એ ભાવના થાય તો અંદરથી દ્રવ જોર કરે છે. એટલો ભાવનાને રિસ્પોન્સ દ્રવ્યના સ્વભાવ તરફથી છે એમ કે છે. બહુ મોટો રિસ્પોન્સ છે પણ ભાવનામાં આવવું જોઈએ. નંબર ચોથો, ચાર નંબરનો બોલો. આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાના ઉદ્દેશથી અથવા આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાના હેતુથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારને દર્શન મોહ મંદ થાય છે. લ્યો, આ બહુ સીધી સાદી વાત છે. આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, કુદરતી સંપ્રદાયમાં જેમ ક્રિયાકાંડને રવાડે ચડી જાય છે, ગુરુદેવની કૃપાથી આપણી પરિસ્થિતિ સારી છે, તેમ છતાં પણ સ્વરૂપને ઓળખાણ કરવાના એકમાત્ર ઉદ્દેશથી કે એકમાત્ર સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી લ્યો, ભાવનાને વાત અમે પછી લીધી છે, એક જ ઉદ્દેશથી, એક જ હેતુથી જો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે તો એ તત્વજ્ઞાનનો અભ્યાસ દર્શન મોહની શક્તિને હણવામાં સફળ થાય છે. પરંતુ ઓગ સંજ્ઞાએ અથવા આત્માર્થ સિવાયના કોઈ પણ લક્ષ્યથી આત્માને ઓળખવાના કે અનુભવના સિવાયના કોઈ પણ લક્ષ્યથી જો શાસ્ત્ર અભ્યાસ કરવામાં આવે તો અવશ્ય તે શાસ્ત્ર અભિનિવેશ થઈને પરિણમ્યા વિના રહે નહીં, થાય જ થાય. એમાંથી શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એટલે એ શાસ્ત્રીય અભિનિવેશ થયો એમ કહો કે બીજી બાજુથી દર્શન મોહ તીવ્ર થયો એમ કહો, કસાયમન થશે કદાચ, જ્ઞાનનો ઉઘાડ વધશે કદાચ શાસ્ત્રો વાંચતા વાંચતા, પણ દર્શન મોહ તીવ્ર થઈ જશે. એટલે જે મુખ્ય વિચાર કરવાનો છે, જે જીવને અનંત સંસારમાં રખડાવનાર મોટામાં મોટો પોતાનો વિરાધક ભાવ છે, પોતાનો વિરાધક ભાવ છે, આ આત્મસ્વભાવનો, આત્મ સ્વરૂપની વિરાધનાનો મોટામાં મોટો દુશ્મન રૂપ જે પોતાનો જ પરિણામ છે, આપણે દ્રવ્ય કર્મ નથી લેવા, એ આ દર્શનનો છે. ઠીક છે, તમે વાત છેડી છે તો સારી છે, એમ બે દિવસ પ્રમ દિવસે પ્રશ્ન કરો તો દર્શન મોહ ઉપર વિસ્તારથી જરા વિચાર કરવો છે. આ દર્શન મોહ કેમ કેમ કેવી રીતે ચાલે, 203 નંબરનો બોલ છે ગુરુદેવશ્રીના વચનામૃતમાં, 203 નંબરમાં આપણે જે જીનાલયમાં, નંદેશ્વર જીનાલયમાં આરસ ઉપર છે એમાં 203 નંબરનો બોલ છે કે દર્શન મોહ મંદ થયા વિના સ્વરૂપ સમજાય નહીં, અને દર્શન મોહનો અભાવ થયા વિના, અનુદય થયા વિના અનુભવ આત્માનો કદી થાય નહીં, સ્વાનુભવ થાય નહીં. બે વચન છે, 3 લીટીની અંદર ગુરુદેવશ્રીના બે વચનમાં 203 નંબરનો બોલ છે. એમાંથી થોડીક વાત ચાલી હતી કે આ દર્શન મોહ ઉપર ગુરુદેવશ્રી જ્યારે આ સિદ્ધિ વાત કરે છે તો જ્યાં જ્યાં ધાર્મિક પ્રવૃત્તિ થાય ત્યાં ત્યાં કશાય તો મંદ થવાનો જ છે, કેમ કે આ તો પ્રવૃત્તિ જેવી છે, ધર્મની પ્રવૃત્તિ જેવી છે. અન્ય મતિ પણ પોતાના માનેલા ધર્મમાં કશાય મંદ કરે છે, ક્રિશ્ચન હોય તો રવિવારે દેવળમાં જાય તો કશાય મંદ થાય એને, કેમ કે એવો છે, સમજે છે કે આ તો રવિવાર છે ને ઈશ્વરની પ્રાર્થના કરવાની છે, મારે કશાય મંદ થવાનો. જૈન દર્શનમાં તો પ્રશ્ન જ નથી, કેમ કે જૈન દર્શનમાં તો કસાયના અભાવ સ્વભાવે જે આત્મતત્વ છે એની પ્રધાનતાથી બધી, બધો વ્યવહાર એની પ્રધાનતાથી છે, વ્યવહારની પ્રધાનતાથી વ્યવહાર નથી, નિશ્ચયની પ્રધાનતા એ બધો વ્યવહાર છે, અથવા તો વ્યવહાર બધો ઇનડાયરેક્ટલી નિશ્ચયને જ સાબિત કરે છે અને નિશ્ચયને જ પોષે છે અને નિશ્ચય પ્રતિ જ લઈ જાય છે. શું વ્યવહાર દ્વારા નિશ્ચયનું પોષણ થાય છે અને વ્યવહાર દ્વારા પણ નિશ્ચયને જ પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે જૈન દર્શનની. અને એ નિશ્ચય મૂળ સ્વરૂપ તો અભાવ સ્વભાવે છે, મોહના નિર્મોહી તત્વ છે પોતે. એટલે એ વાત તો ડગલે ને પગલે આવવાની, ભલે એ ચારિત્ર મોહનો કશાય મંદ થાય એમાં રાજી થવા જેવું નથી, પણ દર્શન મોહ મંદ થયો કે નહીં કે તીવ્ર થયો, એક બાજુથી ચારિત્ર મોહ મંદ થાય ને દર્શન મોહ તીવ્ર થાય, આ ઉપવાસ કરીને ધર્મ માને તો શું થાય, 15 દિન મહિનાના માસ ખમણના ઉપવાસ કર્યા અને ધર્મ બુદ્ધિથી કર્યા હોય પાછા એમ નહીં, શું પણ જે ધર્મ નથી એમાં ધર્મ બુદ્ધિ કરી કસાય ઘણો મંદ કરશે, એકદમ મંદ કસાયથી કરશે બુદ્ધિ 30-30 દિવસ, પણ દર્શન મોહ તીવ્ર થઈ ગયો હશે, એમાં એ તત્વની વાત સાંભળવામાં રાડ નાખશે, આ ધર્મ નો કહેવાય એમ કહ્યું તો અંદરથી એને સહન ન થઈ શકાય. એવું એક જેમ માતાજીનું ભૂત વળગે છે એમ આવું ભૂત વળગી જાય છે દર્શન મોહનું, એ સહન ન કરી શકાય એ વાતને. એટલે એ વિચારણીય વિષય છે આત્મહિતાર્થે, અને વિશેષ લઈશું આપણે આમાં આ બોલમાં કે ઉદ્દેશ કોઈ પણ ક્રિયામાં કેવો હોવો જોઈએ, કોઈ પણ બાહ્ય ક્રિયામાં બાહ્ય પ્રવૃત્તિમાં ઉદ્દેશ દર્શન મોહનો જળવાવો જોઈએ, નહીતર એ કામ થતું નથી.
Thank you.